તારીખ 10/7/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 249 250 અને 251 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176
દ્રષ્ટિના વિષયના નિર્ગુણ સ્થાનના નિર્ગુણ વિષયગત થતા નથી, ગોટનો વિષય છે. આત્મસ્વરૂપની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે, એ દ્રષ્ટિ નિર્વિકલ્પ પ્રતીતિ રૂપે છે. નિર્વિકલ્પ સ્વરૂપની એવી જ નિર્વિકલ્પ પ્રતીતિ, તદ્રૂપ નિર્વિકલ્પ પ્રતીતિ, એમાં કોઈ વિકલ્પ નથી, કોઈ ગુણભેદ નથી, પર્યાયના કોઈ ગુણસ્થાનના ભેદો નથી. એ વાત અહીંયા ચંદ્રના દૃષ્ટાંતે સમજાવે છે. ચંદ્રમાં એકમ બીજથી જેમ ભલે એક એક કળાઓ ઘડતી જાય છે, તો પણ ચંદ્ર મૂળ સ્વરૂપે કોઈ એવા ભેદવાળો નથી. રાહુની અપેક્ષાથી એ નિમિત્તો છે. એ રીતે હવે સિદ્ધાંત કેવો છે? છઠ્ઠી રીતે આવી જ્ઞાન સ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે, એમાં પાંચમા છઠ્ઠા સાતમા ગુણસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષા એ નથી. એટલે શ્રદ્ધાંતમાં દ્રષ્ટિમાં કોઈ સાધકને એવી દ્રષ્ટિ નથી કે હું ચોથા ગુણસ્થાન વર્તી કે પાંચમા ગુણસ્થાન વર્તી ગ્રસ્ત છું, અથવા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ત્યાગી મુનિ છું, એવું દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિમાં ગ્રસ્તે નથી અને દ્રષ્ટિમાં મુનિએ નથી. એમ કે દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ અખંડ આત્મા છે, શુદ્ધ આત્મા છે, એમાં ગ્રસ્ત પણ નથી, શ્રાવક પણ નથી, મુનિ પણ નથી, કોઈ ગુણસ્થાન ભેદ એમાં નથી. દ્રષ્ટિના વિષયભૂત મૂળ તત્વ 14 ગુણસ્થાનથી પાર છે. એટલા માટે ભગવાન કુંકુંદાચાર્યદેવે છઠ્ઠી ગાથામાં એ વાત કરી કે ન પ્રમતો ન અપમતો જાણો દુર્જો ભાવો. હું પ્રમત પણ નથી અને હું અપ્રમત પણ નથી, હું તો કોઈ બીજો કોઈ જ્ઞાયક ભાવ છું. પ્રમત અપ્રમતથી બીજો કોઈ જ્ઞાયક ભાવ છું એ મારું સ્વરૂપ છે. દ્રષ્ટિના વિષયની એ ગાથા છે. છઠ્ઠી ગાથા અને 11મી ગાથામાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ કર્યું છે. પોતે છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તી રહ્યા છે, મહાન આચાર્ય છે, આચાર્ય પદવી શોભાવે છે, તો પણ એમ કહે છે કે નહીં હું એ નથી, એનો નિષેધ કરે છે. એ તો પર્યાયના પદ તો નીચેના પદ છે, આ તો સાધક દશાનું પદ છે, આચાર્ય પદ તો મુનિ પદ છે, પણ સિદ્ધ પદ એ પણ ખરેખર હું નથી. ચૌદ ગુણસ્થાન પછીનું જે સિદ્ધ પદ છે એ પણ ક્ષણ ક્ષણ વર્તી છે. પ્રથમ ચોથા ગુણસ્થાને દ્રષ્ટિમાં જે તત્વ આવે છે એ પરમ તત્વની પાસે એ અપરમ ભાવે છે. પરમ પારિણામિક ભાવને પરમ ભાવ કયો છે, અને સિદ્ધપદને પણ અપરમ ભાવ કયો છે, કેવળ જ્ઞાનને પણ અપરમ ભાવ કયો છે, એ વિશે ગુરુદેવશ્રીએ પોતાના પ્રવચનમાં લીધો છે. પરમાત્મ પ્રકાશની 43મી ને 68મી ગાથા આ પ્રવચનો છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગનો વિષય છે, દ્વિતીય ભાગ, એમાં એક પ્રવચનો લીધા છે.
કેટલા વર્ષો પહેલા થઈ ગયા છે?
ઘણા વર્ષો પહેલા થયા
છે.
પિસ્તાલીસ 23 વર્ષ થયા આ પ્રવચનો સાંભળેલા છે, એટલે અહીંયાથી પસંદગી કરી. આ પ્રવચનોમાં દ્રષ્ટિનો વિષય આવેલો એટલે એમાં પસંદગી કરી છે. એકદમ ધ્રુવ આત્માની ધૂન છે આમાં, ધ્રુવ આત્માની ધૂનના પ્રવચનો છે. પરમાત્મ સ્વરૂપની ભાવના છે, નિયમસાર પણ પરમાત્મ સ્વરૂપનો ગ્રંથ છે. ભાવનાનો પરમાત્મ પ્રકાશ પણ પરમાત્મ સ્વરૂપની ભાવનાનો ગ્રંથ છે. નવી બંધુ બંધ મુખ કઈ કરતો નથી. કયા આત્માની વાત કરવી છે? કે દ્રષ્ટિમાં જે આત્મા આવે છે એ આત્માની વાત કરવી છે? સ્થાનના ભેદે માં નથી. ઘણા ઊંચી વાત કરીને કાઢી નાખે છે, પણ આ મૂળ વાત છે. જૈન દર્શનની આ મૂળ વાત છે. આની શ્રદ્ધાથી સમ્યક દર્શન છે, અને આના જ્ઞાનથી જ જ્ઞાન છે, આના રમણતાથી એકાગ્રતાથી ચારિત્ર છે, આમાં આનંદ આનાથી જ આનંદ છે, આના આધારે જ આનંદ છે. બીજી કોઈ રીતે મૂળ વાત આ સિવાય ક્યાંય નથી. 22મી સાલના પ્રવચનો છે. પાંચમા છઠ્ઠા સાતમા મૂળસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ ધ્રુવ આત્માની અપેક્ષાએ નથી, પણ નિમિત્ત એવા જે કર્મરૂપ રાહુ તેની અપેક્ષાએ છે. કર્મને અહીંયા રાહુ કહ્યા છે, કે કર્મજનિત અપેક્ષા છે. કેટલા કર્મ ગયા, કેટલા કર્મ રહ્યા એનું જ્ઞાન કરાવવા માટે એ વાત છે. મૂળ આત્મ સ્વરૂપ તો એની પેલે પાર છે, એને કોઈ કર્મની અપેક્ષા ઉદય ઉપક્ષમ ક્ષયોક્ષમ કોઈ અપેક્ષા એને લાગુ પડતી નથી. પુરુષાર્થ વડે તે ખસતો જાય છે. જેમ જેમ આત્માનો પુરુષાર્થ વૃદ્ધિગત થતો જાય છે તેમ તેમ તે કર્મરૂપ રાહુ ખસતો જાય છે. જેમ ચંદ્રમાં રાહુ ખસતો જાય ત્યારે ચંદ્રનું સ્વરૂપ બહાર દેખાવામાં લાવે છે. તેથી સંયમની કળાના ભેદ પડે છે. તેથી દેશ સંયમ, સકળ સંયમ, પછી એના પેટા ભેદમાં અનેક પ્રકારે સંયમના ભેદ ક્યારે કરવામાં આવે છે, પણ અભેદ આત્માની અપેક્ષાએ તે ભેદ પડતા નથી. મૂળ સ્વરૂપને લક્ષ્યમાં લેતા, એની શ્રદ્ધા કરતા, એની દ્રષ્ટિમાં એવા ભેદ જોવામાં આવતા નથી, અનુભવમાં આવતા નથી. તેથી તે કળાના ભેદ ઉપર દ્રષ્ટિ નહીં રાખતા. આખા દ્રવ ઉપર દ્રષ્ટિ રાખવી તે જ કળા ઉઘડવાનું કારણ છે. સ્થાન વૃદ્ધિગત થવાનું કારણ પણ સમ્યક દર્શન છે. એમ કેમ જે દ્રષ્ટિનો ફૂટ લાગે છે એને લઈને અવસ્થામાં શુદ્ધતા વધતી જાય છે, અને ઉપર ઉપરના ગુણસ્થાન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એનું કારણ દ્રવ ઉપર દ્રષ્ટિ રાખી છે તે છે. એટલે જેમ અવસ્થાના વિભાવને ગૌણ કરાયો છે તેમ અવસ્થાને અશુદ્ધિની સાથે અવસ્થાની શુદ્ધિને પણ ગૌણ કરાવી છે. એક શુદ્ધાત્માની પરમાત્મ તત્વની મુખ્યતા કરતા શુદ્ધિ અશુદ્ધિ બંને ગૌણ કરાવી છે એમ છે. બનારસીદાસજીએ પણ ગાયું છે, એક દેખીએ એક જાણીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ને વિચારીએ. આ સમલ વિમલ એ શુદ્ધિ અશુદ્ધિ, એ સિદ્ધિ નહીં હોય. આ રીતે સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ થતી નથી. એ બનારસીદાસજી સમયસાર માંથી નાટક સમયસાર ઉપર દેખ્યું છે. કાલે પ્રશ્ન ચાલ્યો હતો કે એવી રીતે ઉપેક્ષા કરવા જતા, સંયોગની ઉપેક્ષા કરવા જતા, રાગની ઉપેક્ષા કરવા જતા, રાગ બરાબર ન કરીએ તો કઈ ગડબડ થઈ જાય. એને પોતાની શક્તિનો ભરોસો નથી એટલે એમ થાય છે. પોતે શાશ્વત પદાર્થ જીવત્વ શક્તિને લીધે સદાય જીવતો, જીવત્વ શક્તિને લીધે સદાય ટકતો રહેતો શાશ્વત પદાર્થ છે કે જેને કોઈના આધારને અવલંબનની જરૂર નથી, એનો વિશ્વાસ નથી એટલે એમ લાગે છે. પોપટ જીવ તો ક્યારે પકડાય છે, નહીં તો ઉડતો પ્રાણી છે, એને કેવી રીતે પકડી શકાય? કે જ્યારે પોતાની ઉડવાની શક્તિને ભૂલે ત્યારે પકડાય. પોપટને કેવી રીતે પકડે છે? મુંગળી મૂકી દે, એક ડાળમાં ભરાવી દે, બીજી ડાળમાં એને ખાવાની ચીજ મૂકે, બાજુમાં લટકાવે, ખાવા માટે લંબાય, ત્યાં ભૂંગળી થઈ જાય, ઊંધો થઈ જાય. ઊંધો થાય એટલે પાંખું ફરફડાવવાને બદલે આંગળા બીડી દે એમ ભૂંગળી સાથે, અને ઊંધો લટકી દે. એ વખતે એને કલ્પના છે કે જો હું આંગળાથી આ ભૂંગળી મૂકી દઈશ, જેને પકડ્યું છે મૂકી દઈશ, તો હેઠો પડી મરી દઈશ, એ તો પકડાય છે. જો એ છોડી દે તો સહેજે પાંખો ખોલે છે ને ઉડવા માંડશે. પોતાના ઉડવાની શક્તિને એ વિસરી ગયો, નલીની લટકાયો, મુંગળી સાથે લટકાઈ ગયો. આ એમ પોતે પોતાની શક્તિ સદાય જીવતો રહેવાનું છે એ ભૂલ્યો છે. રોટલા મળશે તો હું જીવીશ, શરીર હશે તો હું જીવીશ, શરીર જશે તો હું મરીશ, પૈસા નહીં હોય તો મારું શરીર લાવવાના સાધનો રોટલા કે અનાજ કેવી રીતે લાવીશ, શું મારું થશે, એમ થશે. સંયોગો ઉલટ પુલટ થશે તો મારું શું થશે, હું ગરીબ કહેવાઈશ તો મારી આબરૂનું શું ગયો? ઠીક, ત્યાર સુધી લોકો મને એમ માનતા હતા કે કઈ છે એની પાસે બે પૈસા, હવે ઉઘાડું થઈ જશે, આની પાસે તો કઈ નથી, તો એનું શું? આ બધી ગરબડ એને કલ્પનામાં આવે છે પોતાની મહાનતાના વિસ્મરણને લઈને. જગતનું સ્મરણ કરે છે કે જગતમાં મારું આ સ્થાન છે, એનું શું થાય? શ્રી ગુરુ કહે છે કે તારું એ સ્થાન નથી, એ અપદ છે, અપદ છે, તારા નિજપદને સંભાળ. જીનપદ નિજપદ એક તા ભેદ ભાવ નહીં કાંઈ, જે જીનપદ છે એવું તારું નિજપદ છે એને સંભાળ. દુનિયાની સામે જોવાની કાંઈ જરૂર નથી. દુનિયાની સામે જોઈશ તો તારું ખોઈશ એમ છે. દુનિયાની સામે જોવા રહીશ તો તારું બેસીશ, તારું તારી શાંતિ અણાશે, તારો આનંદ ને તારું સુખ ખોવાનો વારો આવશે. આ તો ગુણસ્થાનના ભેદ ઉપર દ્રષ્ટિ રાખવાની ના પાડે છે. બીજી તો વાત એક બાજુ રહી ગુણસ્થાન ને જોવા, એવા અખંડ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવી તે જ પર્યાયની શુદ્ધિનું સહજ કારણ છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપરથી ગઈ કે પર્યાયની અશુદ્ધિ થશે, વધતી જશે અને દુઃખનો પાર રહેશે નહીં. 249 250 નીતિ તે કપડા સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. નીતિનો બોલ છે આમાં. આ વ્યવહારિક વિષય, વ્યવહારનો વિવેક કરવાનો વિષય આવ્યો છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગ્રહ દ્રષ્ટિનો વિષય આવે છે ગુરુદેવના પ્રવચનમાં. કોઈ એનાથી સ્વચ્છંદ ન સેવે, વ્યવહારનો વિવેક છે એ પણ છોડી દે અને અવિવેકથી વર્તે એને એમ કહે છે કે ભાઈ વ્યવહારમાં ન્યાય નીતિથી વર્તવું, એ તો માણસને કપડાની સારા કપડાની શોભા છે એમ નીતિવાન માણસ છે એ શોભે છે. ચાહે તે દરિદ્ર હોય તો પણ તેની શોભા છે. નીતિ હોય એની શોભા છે. દરિદ્ર હોય તો પણ એ ગુણવાન છે ને એની શોભા છે. એ તો જગતને નિર્વિવાદપણે સ્વીકારવું પડે છે. ભલે જગતમાં અનેક પ્રકારે અત્યારે અનિષ્ટો વધ્યા છે, અનીતિ વધી છે, તો પણ એક માણસને રસ્તામાંથી પૈસાનું પાકીટ જડે અને આપી આવે જે પોલીસ ચોકીએ કે છાપાવાળાને, તો એની જાહેરાત લોકો પ્રશંસાથી કરે છે. જગત
નીતિવાન છે,
નીતિમાન છે, પ્રમાણિક છે, પોતે સાધારણ માણસ હોવા છતાં એને ધણીને શોધવા માટે જાહેરાત કરી દીધી છે કે આ ચીજ મને મળી છે, જેની મળી લઈ જઈ શકે છે, મારે એમાંથી કાંઈ ન ખપે. તો એ દરિદ્રી છે તો પણ એની શોભા છે. જેમ કપડાની શોભા છે એમ નીતિ તે જીવને કપડા સમાન છે અને ધર્મ તો એથી ઉચ્ચ કોટીના પરિણામ છે. ન્યાય નીતિથી પણ ઊંચી કોટીના પરિણામ છે અને એ તો દાગીના આભૂષણ સમાન છે, ઘરેણા જેવા છે. કપડાં પહેર્યા પછી ઉપર દાગીના પહેરે તો ઓર શોભા વધે છે માણસની. એમ નીતિવાન જીવ ધર્મને ગ્રહણ કરે ત્યારે એને એની ન્યાય નીતિની પણ પ્રશંસા વિશેષ કરવામાં આવે છે. શું નીતિમાન તો જગતમાં ધર્મ ન પ્રાપ્ત કર્યો હોય એવા હોય એની પણ પ્રશંસા થાય, પણ ધર્મી જીવની ન્યાય નીતિની તો વિશેષ પ્રશંસા થાય છે. એ ધર્મ તે દાગીના સમાન છે એટલે વિશેષ શોભા છે. અહીં બીજો પોઈન્ટ એવો છે કે જેમ કપડા વિના દાગીના શોધતા નથી, કપડા ન પહેરે ને એકલા દાગીના પહેરી
જાય
માણસ એને મૂર્ખ કહે, પાગલ કહે. તો કપડા તો પહેર્યા નથી ને દાગીના પહેરે છે, આને કાંઈ ખસી ગયું લાગે છે, બુદ્ધિ નથી. નહીતર આવી રીતે કાંઈ પહેલાં માણસ પૈસા હોય તો ખર્ચ કરે કપડામાં, કપડાની જરૂરિયાત પૂરી થાય ને પૈસા વધે તો દાગીના ખર્ચે. કપડા ચીથરે હાલ હોય અને દાગીનો મોટો હજારોનો પહેરીને નીકળે, સાચો હોય તો લોકો એમ કે લાગે છે ખોટો એને કપડા ઉપરથી ધરણ ઉપરથી એમ લાગે છે કે આને આ દાગીનો સાચો પહેર્યો લાગતો નથી એમ કે નથી. એમ વ્યવહારમાં ન્યાય નીતિ ન રાખે અને ધર્મની ઊંચી ઊંચી મને ધર્મ પ્રાપ્ત થયો છે એવી વાત કરે, ઉચ્ચ કોટીનો વિતરાગી ધર્મ મને પ્રાપ્ત છે એમ કહે, કોઈ માનવા તૈયાર ન થાય. સામાન્ય માણસ પણ માનવા તૈયાર ન થાય, એમને તો કાંઈ એવું લાગતું નથી. અમારી સાથે તો વાત વાતમાં ખોટું બોલે છે અને એને ધર્મ છે એનો અમને કેમ વિશ્વાસ આપે, એની વાત ઉપર અમને વિશ્વાસ આપતો નથી.
નીતિમાં હું લેવું,
નીતિમાં તમામ વ્યવહાર લેવો, આર્થિક થી માંડીને બધા પ્રકારના વ્યવહાર ઘરમાં સમાજમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં જેવો વ્યવહાર છે ત્યાં ત્યાં એનો એને વિચાર આવે તો પણ ન્યાયસર વિચાર આવવો જોઈએ, પક્ષથી વિચાર નહીં આવવો જોઈએ. એ આપણા પક્ષના છે માટે એના એનો વાંક હોય એનો દોષ હોય તો બચાવ કરો એમનો, અનિતિનો બચાવ ન થાય ના પાડે. બહુ જ લીધો છે શ્રીમદજીએ, તો પ્રાણ જાય તો પણ આત્મારથી નૈતિક વ્યવહાર કરવો નહીં. અને નૈતિક વ્યવહાર કરતા કદાચ પરિસ્થિતિ સાંકડી થાય, ગુમાવવું પડે, તો એ કસોટીનો સમય ગણીને ત્યારે આત્માર્થતા વિશેષ ઉજ્જવળ રીતે પ્રકાશિત થશે એમ ગણીને એ પ્રકારે પોતે નીતિને વળગી રહેવું ને નીતિને છોડવી નહીં, એમ કરીને ઘણું વજન લીધું છે. અને ત્યાં સુધી એમણે કહ્યું પછી ઉપદેશ પરિણમશે. ત્યાં સુધી ન્યાય નીતિનો ઉપદેશ પણ તે ગ્રહણ નહીં કર્યો હોય, અંગીકાર નહીં કર્યો હોય, તો તને એથી આગળનો ઉપદેશ પરિણામ પામશે એ આશા રાખવા જેવી નથી. ત્યાં સુધી એ વાત એમણે કીધી છે. એમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. આમ ગુરુદેવના પ્રવચનોમાં તમામ વિષયો એમણે આવરી લીધેલા છે. પ્રવચનોના ઉપદેશના વિવિધતાને વિચારીએ તો હજારો ગમે વાત કરી છે. 1008 તો પ્રમાણમ સારના નીકળ્યા છે, પણ એથી હજારો ગમે વાત કરી છે. પાત્રતામાં નથી લીધા જેને લૌકિક ન્યાય નીતિના ઠેકાણા નથી એને ધર્મની પાત્રતા નથી. વક્તાના સ્વરૂપમાં લીધું છે એને સાંભળવાની કે ભાઈ તારો મહિમા તને આવે તેમાં મારો મહિમા આવી જાય છે. દેવશાસ્ત્ર ગુરુ એમ કહે છે કે ભાઈ તને તારા સ્વરૂપનો મહિમા આવે તો તે અમારો મહિમા કર્યો છે એમ અમે ગણશું, એમાં અમારો મહિમા સમાઈ જાય છે. પણ તું અમારો મહિમા કર, આપતીનું દેશોથી વધારે બોલે છે. પણ આત્મ સ્વરૂપને ના વિષયમાં એને સ્વરૂપના એના ગુણગાન આવે તો એને એ વિષયની રુચિ ન થાય, તત્વના વિષયની એને રુચિ ન થાય, રુચિ થાય. તો ભગવાન કહે છે કે તું અમારો મહિમા કરતો નથી. અમારો મહિમા કરતો હોવા છતાં અમારો મહિમા તું કરતો નથી એમ વાત છે ખરેખર. પણ જો તું તારા સ્વરૂપનો મહિમા કરે તો એમાં અમારો મહિમાનો સમાવેશ છે. આના ઉપર તો સમય સારમાં 30, 31, 32 એ ગાથાઓ ચાલી છે. તીર્થંકર દેવનો મહિમા ખરેખરો નિશ્ચય સ્તુતિ કોણ કરે છે? જો જીતેન્દ્ર એવો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જ્ઞાન સ્વભાવ દ્વારા નાતા દ્રષ્ટા રહીને વિભાવ ભાવ ઇન્દ્રિય ભાવ એટલે વિભાવ ભાવ બાજુ ન જાય, ત્યારે અમે એને એમ કહીએ છીએ કે તીર્થંકર ભગવાનને એને ખરેખરી સ્તુતિ કરી છે. તીર્થંકર ભગવાનની સ્તુતિ પણ એમાં ક્યાં આવી? પોતે વિતરાગ થયો એમાં તીર્થંકર ભગવાનની સ્તુતિ ક્યાં આવી? એમાં કે તીર્થંકર ભગવાને એ જ કહ્યું, એમની વાણીમાં એને કર્યું, એની આજ્ઞા અનુસાર ચાલ્યો, માટે એને ખરી સ્તુતિ કરી. આજ્ઞા માને નહીં એને સ્તુતિ કરે, એ સ્તુતિ કઈ ખરી સ્તુતિ નથી. એટલે વિતરાગ દેવ, વિતરાગી શાસ્ત્રો, વિતરાગી ગુરુ એમ કહે છે કે તું તારો મહિમા કર અને તારો મહિમા આવવો જોઈએ. નિર્દોષ પવિત્ર આત્મ સ્વભાવનો મહિમા આવતા અને પવિત્રતા પ્રગટે એ અમારી સ્તુતિ ભક્તિ છે. અમારે કોઈ સ્તુતિ ભક્તિની અપેક્ષા નથી. વિતરાગી દેવગુરુ શાસ્ત્રને વિતરાગતા હોવાને લીધે એવા રાગ ન હોય કે કોઈ અમારી સ્તુતિ ભક્તિ કરે તો સારું. એ તો જગતમાં રાગી દેવોનું અપેક્ષાવાળું વર્તન છે કે અમારી સ્તુતિ ભક્તિ કરે તો અમે એને મદદ કરીએ. જોકે એ બિચારા મદદ કરી શકતા નથી, એ કાંઈ મદદ કરી શકતા નથી. પણ લોકો એમ કે છે કે ભક્તિ કરવાનું કે છે, એની ઉપાસના કરવાનું કહે છે, ઉપાસના કરીએ તો આપણને કાંઈક એનું ફળ આપે. વિતરાગી દેવમાં તો મૂળમાંથી એ વાત નથી કે અમને કોઈ અપેક્ષા નથી. બીજા પ્રશંસા કરે તો હું મોટો અને મહાન એમ માનનાર પોતે દીન છે. ભલે બીજા પ્રશંસા કરીને એની મોટાઈને માનતા ગાય, તો પણ એવી અપેક્ષાવાળો જીવ પોતે જ એ દીન વૃત્તિથી દીન થઈને એની માનતા ગુમાવીને બેઠેલો છે. એમ વાત છે ખરેખર. જગતના જીવો તો કઈ બધા જ્ઞાની નથી, તો કે સંઘ અમને પ્રમાણપત્ર આપે. શું કે આખો સંઘ ભેગો થઈને અમને અમને પ્રમાણપત્ર આપે કે અમે આવા ગુણવાન છીએ. પણ હવે એ સંઘમાં એ ગુણને ઓળખનારા કેટલા, સમજનારા કેટલા? એ તો જ્ઞાની હોતા નથી. પણ જેને અજ્ઞાનીનું પ્રમાણપત્ર જોઈએ છીએ એને ભગવાનનું પ્રમાણપત્ર નથી જોતું. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આને જ્ઞાન પ્રગટ્યું, આને પોતાના શુદ્ધાત્મદેવને પરમાત્મદેવને એને શ્રદ્ધા જ્ઞાનમાં ધારણ કર્યો, પવિત્ર દશા પ્રગટ કરી રાજવેશ થયા, એ મોટું માન છે. ભગવાનના જ્ઞાનમાં એવું આવે એ મોટું માન છે. પણ બીજા પામર પ્રાણીઓ એને મોટો કરી કરીને દેખાડે, માટે એની મહાનતા વધી જાય, એ વાત એને પોતાની મહાનતા સમજી નથી. એટલે ભ્રાંતિએ કરીને, કલ્પનાએ કરીને એવી બધી કલ્પનામાં એને વિહાર થાય છે, બધું કલ્પના વિહાર થાય. દેવ શાસ્ત્ર ગુરુ એમ કહે કે ભાઈ તારો મહિમા તને આવે, તેમાં અમારો મહિમા આવી જાય છે, તેમાં અમારો ખરેખર મહિમા થાય છે. જો તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો જ નથી. ભલે તું ગમે તેવો કોઈ કવિ હોય, સરસ કવિતાઓ રચે ભગવાનના મહિમા મહિમા ગાવાની, પણ પોતાનો મહિમા જેને નથી આવ્યો એને ભગવાનના મહિમાનો સારામાં સારું પદ રચ્યું હોય, બીજા ખુશી થઈ જાય કેવું સરસ પદ રચ્યું છે. ભગવાન એમ કહે છે કે તને અમારો મહિમા ખરેખર આવ્યો જ નથી. અમે માનતા નથી કે તને અમારો મહિમા છે, એમ અમે પણ માનતા નથી. શૈલી જ આવી છે, જૈન દર્શનની શૈલી જ કોઈ આવી છે. વિતરાગ દર્શન છે ને, ગુરુદેવ કહેતા કે મોઢા સામે કોળિયો આવે કોને ન ગમે, સંસારી પ્રાણીઓને તો બધાને કહ્યું કે મોઢે કોળિયો આવ્યો છે, એક વિતરાગ દર્શન એવું છે એમાંથી જુદું પડે છે. નહીં નહીં, અમારે તો મોઢા સામે કોળિયો કે વગર કોળિયો એ કાંઈ બધું જ્ઞાનનું જ્ઞેય છે. નાતા દ્રષ્ટા થયા છીએ. જગતના તમામ પદાર્થો બધા એક કોટીમાં નાખી દીધા છે. એ માત્ર છે, અમે જ્ઞાતા માત્ર છીએ અને બાકીનું બધું જ્ઞેય માત્ર છે. આમ નાખી દીધું, આ ઠીક છે, આ ઠીક છે, એ વાત અમારે માટે નથી. ભાઈ, તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો નથી, અથવા અમને તે ઓળખ્યા નથી. વિતરાગતા શું છે? અમારી વિતરાગતા શું છે? અમે કહેવા ધારેલી વિતરાગતા શું છે એની પણ તને કઈ ખબર નથી, એમ એનો અર્થ છે. એકલો રાગથી દેવગુરુ શાસ્ત્રનો રાગી થઈને, એકાંતે રાગી થઈને મહિમા કરે, બહુ વિનયથી પત્ર લખે છે. એકાંતે વિનય ભાવ કો વેદના નહીં, નહીં વેદના થાય. એકાંતે વિનય ભાવ કો નહીં વેદના થાય. ના પાડે છે, પોતાના પ્રત્યે વિનય કરે છે ને ના પાડે છે. શું હું ઈચ્છતો નથી કે તમે આટલો મારો વિનય કરો. તમને તમારા પરિણામમાં તમારા આત્માનો વિનય થાય, તમારા આત્માનો બહુમાન થાય. તમે તમારા આત્માના બહુમાનમાં રહી જાઓ, ભલે બારમાં અમારા વિનયનો વિકલ્પ ન ઉઠે, અમને કોઈ અપેક્ષા નથી. વિકલ્પ ઉઠશે તો વિનયનો જ ઉઠશે, પણ અમને અપેક્ષા નથી. અમે તો ઈચ્છીએ છીએ કે તમે તમારા આત્માનું બહુમાન કરો. આવો દેવગુરુ શાસ્ત્રનો, સત્પુરુષોનો, બધાનો આવો જ વ્યવહાર હોય છે, આવું એમનો ઉપદેશ હોય છે, આવું જ એમનું કથન હોય છે. જે અંતરંગથી નિષ્પ્રભ હોય છે એ જ સત્પુરુષની યોગ્યતા છે, વ્યાખ્યા છે. અંદરથી જેને સ્પૃહા છે એ સત્પુરુષ નથી. બહારથી સ્પૃહા છે એ તો નથી જ, પણ અંદરમાં પણ ઊંડે ઊંડે સ્પૃહા હોય તો પણ એ સત્પુરુષ નથી. એટલું બધું શ્રીમદે એ વાત પર લીધું છે કે અંતરંગ નિષ્પ્રભ. અંતરંગ નિષ્ફળ કહેવાનો અર્થ એ છે કે દેખાવ પણ કરવાનો પ્રશ્ન નથી કે હું નિષ્ફળ છું. એવી જેની ગુપ્ત આચરણા છે, અંતરંગ નિષ્ફળતા એવી જેની ગુપ્ત આચરણા છે, ગુપ્ત આચરણ છે એવા સત્પુરુષ હોય. કેમ કે પોતે ગ્રસ્ત હોય, અનેક પ્રકારના રાગ હોય, ઉદયભાવમાં એ ગુપ્ત થઈને રહે છે. પોતાની માનતા કોઈ બીજાને દર્શાવવાનો એને જરા પણ વિકલ્પ આવતો નથી.
નંદીશ્વર ભગવાનનું મહિમા વિધાન પૂજા વર્ષો કાલે
કઈ રીતે વિતરાગ ભાવ ઘૂંટવો, વિતરાગ દેવ ની પૂજા, વિતરાગ દેવ ની ભક્તિ, એમાં વિતરાગ ભાવ ઘૂંટાવો જોઈએ. નિર્વિકલ્પ વિતરાગ ભાવ છે એની મહિમા એ દ્રષ્ટિમાં, એ જ નજરમાં એક જ વાત રહેવી જોઈએ. અને બધી પૂજા ભક્તિમાં પણ એ જાતનું સંકલન હોય છે, એ જ વાત હોય છે. એમાં તત્વનું નિરૂપણ હોય છે, પૂજા ભક્તિમાં તત્વનું નિરૂપણ છે, બીજે નથી. પણ દિગંબર સંપ્રદાયમાં એ પદ્ધતિ છે, પૂજા ભક્તિ સ્તુતિ બધે તત્વનું નિરૂપણ આવે છે. ગુરુદેવ આચાર્યોની સ્તુતિના અધિકાર લેતા હતા પર્યુષણના દિવસોમાં, પદ્મનંદીમાંથી બીજા સ્તોત્રો વાંચતા હતા. એ સ્તોત્રમાંથી પણ તત્વજ્ઞાન કાઢતા હતા, કેમ કે એમાં પણ એવી સંકલના પડી છે.
આઠ દ્રવ્ય ચડાવીએ એમાં આઠમાં મોક્ષની ભાવના, જન્મ જરા મુક્તિ વિનાશ નહીં, ચલો
આઠે આઠમાં
એમાં વિનાશ નહીં,
ભાવના તો એ છે, પોતાના નિજપદ ની ભાવના છે. અક્ષયપદ પોતાનું નિજપદ છે, સંસાર રહી પોતાનું નિજપદ છે. ક્ષુધાદિ રોગ છે જીવને, જગતમાં એમ માનવામાં આવે છે કે ભૂખ ન લાગે તો રોગ થયો છે એમ કહેવાય. ભૂખ મળી ગઈ તો કઈ લીવર બદલ્યું લાગે છે, હોજરીની અંદર કઈ રોગ થયો લાગે છે. જૈન દર્શન એમ કહે છે, જૈન દર્શન સિવાય દેખાડો ક્યાંય. ક્ષુધા નામનો રોગ એ જૈન દર્શન સિવાય ક્યાંય નથી, કેમ કે અલૌકિક દર્શન છે ને.
અલૌકિક
લૌકિકમાં તો ભૂખ લાગે એને તંદુરસ્તી છે એમ ગણવામાં આવે, રોગ રહીત દશા ગણવામાં આવે. બહુ સારી ભૂખ લાગે છે, એની ભૂખ કેવી સરસ લાગે છે, એનું શરીર કે સારું છે એનું કારણ કે ભૂખ સારી લાગે છે. તો શરીરને જ આત્મા માન્યો છે. જૈન દર્શન કહે છે કે ક્ષુધા નામનો રોગ છે, એ કેટલો કેટલો આહાર કર્યો કે મોટા મોટા મેરુ પર્વત ઊભા થાય એટલો આહાર કર્યો, કેટલા પાણી પીધા કે સમુદ્રના સમુદ્ર ભરાય એટલા પાણી પીધા. તે તારી ક્ષુધા રોગ, તારો ક્ષુધા રોગ મીઠો ક્ષુધા રોગ કહેવામાં
આવે. લખ્યું છે કે ભોજન લેના વેદના કા ઇલાજ,
વેદના થાય ને કોઈ દવા લગાવે એમાં એક ઈલાજ છે, બીજું કઈ નથી. મોટા તો ભાવથી ભાવની દવા છે ખરેખર. કોઈને ચાર રોટલી ખાય ત્યારે સંતોષ થાય, કોઈને હાથ ખાય તો સંતોષ થાય, કોઈને બે ખાય તો સંતોષ થાય. માનસિક પરિસ્થિતિ જે રીતે ઘડાઈ ગઈ એ રીતે, જે રીતે ટેવાઈ ગયું એ રીતે માનસિકમાં. ખરેખર કાંઈ મનુષ્ય તો સામાન્ય રીતે બધાનો એવરેજ તો સરખો હોવો જોઈએ, પણ છતાં બધા એ સરખું ખાતા નથી, કેમ કે માનસિક સ્થિતિ એ સરખી નથી. જેને ઘણું ખાવાથી લાભ છે એમ માન્યું છે એ આહાર વધારે કરશે અને એવી રીતે ટેવાઈ જશે, તો એમ બધે જ્યાં જશે ત્યાં વધારે જ ખાશે. જેને એમ થાય કે ઠીક આ તો એક પેટનો ખાડો પૂરવો છે, આ વેઠ ઉતારો, એ ખાડો પડે છે અને પરિણામ બગાડવા નથી, ભાવની દવા કરવી છે તો વેઠ ઉતારી નાખો, થોડુંક નાખી દો, થોડાક કોળિયાના લાંડા એમાં નાખી દો, એટલે ગડબડ કરતું બંધ થાય. એમ ઉપેક્ષાથી વિચારે તો એને જુદી જુદી જાતના સ્વાદ લેવાનું, કઈક જાતના કલ્પનાઓ થાય છે, જુદી ન થાય. અને નહીતર ખાતા ખાતા કલ્પના એવી મીઠાશ ની કરે, એ મીઠાશ છે એ ઝેર છે એ ભૂલી જાય છે. નાતા દ્રષ્ટા જાગ્રત ચૈતન્ય છે એને ભૂલે છે, એટલે એને એમ થાય છે કે આવું મીઠું ખાવ તો મને બહુ સારું, આવું સારું સારું ખાવ ને ઘણું ખાવ તો મને બહુ સારું. એ બધું ઝેર ખાવાની વાતો છે, રોગ એમાંથી ઊભા થાય છે. એવા જે વૈભાવિક પરિણામ સાતા વિદ્વાના જે વૈભાવિક પરિણામ, તે જ અસાતા કર્મ બાંધે છે. એ વખતે એ જ વખતે અસાતાવિદ્ધ બંધાય છે મુખ્યપણે. પછી કહે છે કે કાંઈ એવું ખાધું નહોતું ને એવું કાંઈ લીધું નહોતું, રોગ ક્યાંથી થયો? પણ રોગ તો તે કર્મ બાંધ્યો એમાંથી થયો છે. પૂર્વકર્મના પુણ્યના ઉદય અનુકૂળ સામગ્રી હોય અને રસ્તે ખાય, એ જ વખતે એને અસાતાવિદ્ધની નિબંધન કરે. શ્રીમદજીમાં એક પત્ર આવે છે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ, કે ઉપદેશ બોધ પરિણમ્યા વિના સિદ્ધાંત બોધ પરિણમતો નથી. ગુરુદેવે સિદ્ધાંત બોધની ઘણી વાતો કરી, ઉપદેશ બોધની પણ વાતો તો કરી છે, પણ જેની રુચિ વિપરીત છે એ સિદ્ધાંત બોધના નામે સ્વચ્છંદને પૂછે છે. એને સિદ્ધાંત બોધ પરિણામો નથી, ઉલટો પરિણામો છે. કેમ કે એને ઉપદેશ બોધ પહેલાં પરિણામો પરિણમવો જોઈએ, તે ઉપદેશ બોધ એને પરિણામો નથી. કેટલામો પત્ર છે? 506 જોવા જેવો પત્ર છે. શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી સર્વજ્ઞથી સ્થાપે છે, તત્વનું નિરૂપણ સર્વજ્ઞથી પ્રણીત કરવું એમ છે ને, એટલે ત્યાંથી જ વાત ઉઠાવે છે કે શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિની વિશે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિશે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મા આત્મપરિણામી થયો છે. તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, પૂર્વકર્મને લઈને ગ્રસ્ત આદિ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. જ્ઞાની થઈ ગયા એટલે હવે વાંધો નથી એમ નહીં. જ્ઞાની પુરુષ તો વિશેષ જાગ્રત હોય છે, એનું નામ જ્ઞાની પુરુષ છે. અંતરમાં વિશેષ જાગૃતિ, સતત જાગૃતિ એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ જો જાગૃત ન રહે તો તેને વિપર્યાસનો હેતુ થાય અને પડી જાય. માટે જાગ્રત રહેવાનું યોગ્ય છે એમ તીર્થંકર આદિ મહાપુરુષોએ મહાત્માઓએ કહ્યું છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયા છે એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્યાવસ્થા છે. આ તુર્યાવસ્થા છે વેદાંતનો શબ્દ છે, એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં. તથાપિ પૂર્ણ વિતરાકતા છે, તથાપિ તેથી ન્યૂન એવા વીરતી આદિ ગુણ સ્થાને કે વર્તતા એવા જ્ઞાનીને છઠ્ઠે સાતમે મુનિને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે, માટે 14 પૂર્વ અંશે ન્યૂન એટલે મિથ્યા દ્રષ્ટિ લેવાય. જ્ઞાની એટલે શાસ્ત્ર જ્ઞાન છે, એને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ કરી છે. તો પછી જેને માર્ગાનુસાર અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી, સામાન્ય આત્માથી મુમુક્ષુ ગણાય છે, સામાન્ય મુમુક્ષુ જીવો, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી જેટલો કર્મનો જેને ઉદય છે એવા સર્વ વ્યવસાયથી વિશેષ વિશેષ નિવૃત્ત ભાવ રાખો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે એમ જણાવવા જેવું પણ રહેતું નથી. એ કહેવાની જરૂર નથી કે એને જાગૃતિ વધુ રાખવાની જરૂર છે, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. જ્યાં મુનિઓને પણ ઉપદેશ દીધો છે, જ્યાં જ્ઞાનીઓને પણ ઉપદેશ દીધો છે, ત્યાં મુમુક્ષુએ તો વિશેષ જાગૃત રહેવું જોઈએ એ કહેવાની જરૂર નથી. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે, એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ, ઉપદેશ બીજો ઉપદેશ બોધ એમ ન કહ્યું. એક સિદ્ધાંત બોધ કયો છે, વસ્તુનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે, પણ એ સિદ્ધાંત ક્યારે તને પરિણમશે કે ઉપદેશ બોધ પરિણમશે ત્યારે. ઉપદેશ બોધ સિદ્ધાંત બોધના કારણભૂત છે. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય, અંતરથી એને અપનાવ્યો ન હોય, એટલે કહી લીધું છે કે મારે પૂર્ણ નિર્દોષ થવું છે, પૂર્ણતાના લક્ષ્ય થવું, પૂરેપૂરું નિર્દોષ થવું છે, રાગનો એક કણ ન જોઈએ મારી અવસ્થામાં, થોડું પણ કલંક મારે ન જોઈએ, ત્યાંથી પ્રારંભ કરવો. જો ઉપદેશ બોધ જીવને અંતકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, એવું યોગ મળે અને કદાચ એને સાંભળવા મળશે સિદ્ધાંતો, પણ પરિણામ થઈ શકે નહીં, એનું કોઈ ફળ એને આવે નહીં અને પરિણામ આવી શકે નહીં. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, એ તો પદાર્થનું સ્વરૂપ છે સિદ્ધાંત બોધનું. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે પ્રકારથી વાણી દ્વારા એ જણાવાય તેમ જણાવ્યો છે, એવો જે બોધ તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા માટે, એવા સ્વરૂપનો નિર્ણય કરવા માટે જીવને અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. આ વચન નાના પ્રશ્ન લીધેલા છે. ફરી છે, પદાર્થના નિર્ણયને પામનાર જીવને, આ કેમ સાંભળ્યા, પદાર્થને સાંભળે છે કે આત્મા કેવો જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત પ્યુરી, અનંત સુખ છે, કેમ ભાસતું નથી, ભાવ ભાષણ કેમ થતું નથી, એનો આ જવાબ છે કે જીવને અંતરાય રૂપ એ ભાવ ભાષણ થવામાં, નિર્ણય થવામાં અંતરાય રૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, મતિ વિપર્યાસ છે, દર્શનમાં વર્તે છે પોતે અને એની મતિ મલિન થયેલી છે, વિપરીત થયેલી છે, તેથી તે પદાર્થને સાંભળે છે, સિદ્ધાંતને સાંભળે છે, પણ એ સિદ્ધાંત અનુસાર પદાર્થને જ્ઞાનમાં ભાષ્યમાન થતો નથી. કે જે વિપર્યાસ બુદ્ધિ વ્યક્તપણે કે અવ્યક્તપણે, કોઈને સ્થૂળ તો ખબર પડે એવી હોય છે, કોઈને એવી સૂક્ષ્મ હોય તો ખબર ન પડે એવી હોય છે, વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, પદાર્થને કલ્પનામાં લઈ લે છે, આવો પદાર્થ છે એમ કલ્પનાએ ચડે છે અને તે એની કલ્પનાને લઈને એને સાચું સ્વરૂપ એને જ્ઞાનમાં આવતું નથી. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા માટે એવું જ્ઞાનની મુમુક્ષુની ભૂમિકામાં નિર્મળતા પ્રગટ થવા માટે કે જેને લઈને સ્વભાવ ભાસે, પદાર્થ ભાસે, એવું થવા માટે યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા માટે, એ પ્રવેશ એડમિશન મળે અહીંયા, જીવને વૈરાગ્યને ઉપશમ એવા સાધન કયા છે. નિરસ પરિણામ અહીંયા વૈરાગ્ય એટલે ઉદય ભાવમાં નિરસ પરિણામ, જે કોઈ ઉદય હોય મંદ રસે પ્રવૃત્તિ થવી જોઈએ, તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ થાય તો એને સિદ્ધાંતનું સ્વરૂપ છે એને લક્ષ્ય ઉપર આવે નહીં.
ઉપદેશની વ્યાખ્યા,
હા, વૈરાગ્યને ઉપશમ, ઉપશમ એટલે શાંત, તીવ્રતા નહીં, કસાયની તીવ્રતા નહીં, આપણતા નહીં, અને વૈરાગ્ય એટલે એના નિરસ પરિણામ. બહુ વૈરાગમોક્ષમ પર શ્રીમદજીનું ઘણું વજન છે મહાર્ષિને માટે. અને એવા જે જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે, સંસાર ભયંકર છે એવી જે જે સાધનોથી વાત કરી છે, તે સાધનો સંબંધે જે ઉપદેશ કયો છે તે ઉપદેશ તેને ઉપદેશ બોધ કહેવામાં આવ્યો છે. આ ઠેકાણે એટલે આ સ્થળે આની ચર્ચા કરતા એવો ભેદ ઉત્પન્ન થાય, એવો ભેદ એટલે એવી આશંકા ઉત્પન્ન થાય, શબ્દ ગમે તે વાપરે, એવી આશંકા ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધ નું મુખ્ય પણ જણાય છે. ઉપદેશ બોધ તો ઘણા અન્ય દર્શનોમાં પણ છે, વૈરાગ્યક્ષમ ની વાતો, પણ સિદ્ધાંત બોધ જૈન દર્શનમાં છે એવો ક્યાંય નથી. માટે સિદ્ધાંત બોધ મુખ્ય છે. માટે પહેલા સિદ્ધાંત બોધ કેવો? વળી એમ પણ તર્ક કરવામાં આવે કે ઉપદેશ બોધ પણ તે જ અર્થે છે. ઉપદેશ બોધ એટલા માટે કે સિદ્ધાંત સમજાય, સિદ્ધાંત બોધ ગ્રહણ કરી શકાય એવી ક્ષમતા આવે એના માટે ઉપદેશ છે. ઉપદેશ બોધ એના માટે છે. તો પછી સિદ્ધાંત બોધનું પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે એમ કોઈ તર્ક કરે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, સિદ્ધ વિપરીત તમને કહે. આપ જો કોઈ તર્ક કરે તો એને ઊંધો તર્ક આવ્યો છે, વિપરીત વાત આવી છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. કેમ કે સિદ્ધાંત બોધ નો જન્મ ઉપદેશ બોધ થી થાય છે. જન્મ જ ઉપદેશ બોધ થી થાય છે. હવે તું એમ કહેશ કે મારે એમ જેમ સીધો સિદ્ધાંત બોધ નો જન્મ થવો જોઈએ કે નહીં થાય? અક્રમે કામ થતું નથી, અક્રમે માર્ગ પ્રાપ્ત થતો નથી. એ માર્ગ નો ક્રમ છે એમ કે છે. તારે ક્રમ તોડવો છે, ક્રમ ભંગ ઉદ્દેશ છે. જેને વૈરાગ્યક્ષમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસ પણ વર્ચા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે જ થવું સંભવે છે. ચોખ્ખે ચોખ્ખે ગણિત જેવી વાત છે કે જેને બુદ્ધિ એની વિપરીત છે ને સિદ્ધાંત બોધ હાથમાં લેશે શું કરશે? શ્રીમદજીએ તો કીધું છે કે સિદ્ધાંત શાસ્ત્રો મહાન આગમો જ્ઞાનીની આજ્ઞાએ જ્ઞાનીની નિશ્રામાં જ્ઞાનીના આશ્રયમાં રહીને અધ્યયન કરવું. તારે સીધે સીધું વાંચવું જ નહીં, હું ના પાડીએ તને. એમના આશ્રયવર્તી મુમુખ શું છે આજ્ઞા લેતા? સાહેબ અમે અત્યારે આ વાંચીએ કે ના વાંચીએ? તો કોઈને ના પાડી દીધા, તમારું કામ નથી અત્યારે, તમે આ નહીં વાંચતા. અરે પોતે પત્ર લખે તો એમાં મર્યાદા રાખતા કે આને જ વંચાવજો, આ સિવાય બીજાને નહીં વંચાવતા. કેમ કે જ્યાં સુધી બુદ્ધિનો વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનો વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે, વિપર્યાસપણે જ થાય. દ્રષ્ટાંત આપે છે, કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ દેખે છે, અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી. કે છે ને ભાઈ, ઠામુકો આત્મા દેખાતો નથી. તમે તો કહો છો પણ અમને ઠામુકો દેખાતો નથી, ક્યાંથી દેખાય? પડળ બળવાન છે એમ કે. તેમ જેને ચક્ષુનું યથાવત સંપૂર્ણ તેજ છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારવામાં આવી શકે નહીં. જેની વિપર્યાસ બુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય. દર્શનનું જેટલું મંદ થયું હોય અને જ્ઞાન મતી જેટલું નિર્મળ થયું હોય મુમુક્ષુની ભૂમિકાનું, એના પ્રમાણમાં એ અવગાહન કરી શકે. અને જેને તે વિપર્યાસ બુદ્ધિને વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય છે. હવે વાત કરે છે કે ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા અને મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ અને કષાય થાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. આ વિપર્યાસ બુદ્ધિ કોને કહેવી? અહીં વ્યાખ્યા કરે છે કે જેટલો તને ઉંદરમાં રસ પડે છે એ જ તારો વિપર્યાસ બુદ્ધિનો વિષય છે. એ અહંતા અને મમતા તથા કષાય જ્યાં વૈરાગ્યને ઉપશમ ઉદભવે છે ત્યાં મંદ પડે છે. વેદ જ્ઞાન વિના પાર આવે નહીં. ભિન્ન છે મારાથી, મારું કાંઈ નથી, મારાથી ભિન્ન છે, મારે લેવા દેવા નથી, ત્યાં એને મંદ પડે છે. અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી એ વૈરાગ્ય છે. હવે વૈરાગ્યની વ્યાખ્યા કરે છે, નિરસ પરિણામ થવા. ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી એટલે નિરસ પરિણામ થવા. પારકા જાણીને, મારા જાણીને રાખીને નહીં કે છે મારા પણ મારે પરિણામ બંધ રાખવા એમ નહીં, મારા જાણીને નહીં, પારકા જાણીને તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિને નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ તેનું બંધ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે. વૈરાગ્યનું ઉપશમ એ બે ગુણ એવા છે કે વિપર્યાસને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે. અને તે સદબુદ્ધિ જીવ અજીવાદી પદાર્થની વ્યવસ્થા જેવી જણાય છે એવા સિદ્ધાંતને વિચારણા કરવાને યોગ્ય થાય છે. કેમ કે ચક્ષુને પટળાદી અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહંતાદી પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્યને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મૌનિય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે તે વાતથી ઉપર જણાવ્યો તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. એમ કરીને એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન પણ મોહ જાય પછી કેવળ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનમાં વિવેક ક્યારે ઘટે કે પોતાનું દર્શન મોહ મંદ થાય ત્યારે, ત્યારે એ પરિગ્રહ છે.